થોડીક પૂર્વ ભૂમિકા સમજવા જેવી છે. વિરમગામ તાલુકાના ઓગણ ગામ છે. એ ઓગણ ગામમાં એક મોતીરામ કરીને બ્રાહ્મણ રહેતા હતા. એ મોતીરામને બે દીકરા હતા, એક આનંદરામ અને બીજા સૂરજરામ. સૂરજરામ ભિક્ષાવૃત્તિ કરીને નિર્વાહ કરતા હતા. પિતા મોતીરામના અવસાન પછી એ વિરમગામ તાલુકાનું મૂળ વતનનું ઓગાણ ગામ છોડી અને અમદાવાદ રહેવા આવ્યા. એમના પત્ની સાથે નિવાસ કરતા હતા. બ્રાહ્મણ હતા અને ભિક્ષાવૃત્તિ કરીને જીવન ગુજારતા હતા. અમુક સમય જતા એને ત્યાં એક દીકરાનો જન્મ થયો. દીકરો હજી 10-15 દિવસનો કદાચ હશે. સેજે જ ગ્રહસ્થને ત્યાં પ્રથમ પુત્ર આવે તો આનંદ હોય, અને બ્રાહ્મણ હોય તો સ્વાભાવિક જ્યોતિષમાં રસ હોય. સાચું કે ખોટું, પણ બ્રાહ્મણો જ્યોતિષ જોતા હોય છે અને જાણતા હોય છે. એટલે એમને ત્યાં જે કહ્યું, બ્રાહ્મણો આવા પ્રસંગે આવે, સંબંધીઓ, મિત્રો, ઓળખીતા, આડોશી પાડોશી, પુત્રનો જન્મદિવસ, પુત્રના ગ્રહ નક્ષત્ર, એ બધું વિચાર્યા કરે. કોઈ દીકરાનું વળી મુખ જોવે, કોઈ હાથ જોવે. એમાં વળી કોઈએ આ સૂરજરામને કહ્યું કે તમને દીકરાનો આનંદ છે, પણ આ દીકરો તમારો નહીં રહે. તમે ભલે પાળી પોષીને મોટો કરો, પણ એનો કોઈ અર્થ નથી. તમારી સાથે બહુ કંઈ લેણા દેણી નથી. તમારો હોવા છતાં તમારો નથી. હવે સૂરજરામને એવું થઈ ગયું કે જો આ દીકરો આપણો હોવા છતાં આપણો ન હોય તો આપણે રાખીને શું કરવો છે? એની પાછળ આપણે શા માટે પરેશાની લેવી? બ્રાહ્મણ અને થોડો સ્વાભાવિક કંઈક ગુસ્સાવાળો સ્વભાવ હશે, જક્કી હોઈ શકે, જિદ્દી હોઈ શકે, શું હોય એ ખબર નથી, કારણ કે આપણે ભેળા નહોતા. પણ એવો ભયંકર વિચારનો મારે ત્યાગ કરી દેવો છે. સેમ સ્ટોરી આપણને તુલસીદાસજીના જીવનની લાગે. તુલસીદાસજીના જન્મની સાથે જ એમના પિતાએ ત્યાગ કર્યો હતો કે આ પુત્ર તમારા માટે આફતરૂપ છે. આવું છે. એટલે વહેલી સવારે પુત્રને વસ્ત્રમાં વીંટાળી અને અમદાવાદના દરિયાખાનના ઘુમટ છે ત્યાં એ બાળકને વહેલી સવારે 4 વાગે છોડી દીધું. નાનું બાળક સ્વાભાવિક રુદન કરે, પણ પિતા તો કઠોર દિલથી નીકળી ગયો. માં ખૂબ રડી પણ એ જમાનાની સ્ત્રીઓ કે વધારે કંઈ પતિ સામે બોલે નહીં, અને પત્ની પણ કદાચ મૃદુ સ્વભાવના હશે એટલે વધારે કંઈ બોલે નહીં, પણ બહુ દુઃખી થયા, બહુ કરગર્યા કે દીકરો આપણો છે. માતા પિતા એ કુમાતા પિતા ન થવાય, પણ છતાંય પુત્રનો ત્યાગ થયો. આ બાજુ એક મુસ્લિમ, એનું નામ હતું ડોસા તાઈ. મસ્જિદમાં નમાઝ પઢવાની એને નિયમ હતું. ડોસા તાઈને કોઈ સંતાન નહોતું. દાંપત્ય જીવનના ઘણા વર્ષો ગયા, નિસંતાન દંપતી રોજ ખુદાની બંદગી કરે. ખાસ ડોસા તાઈ આ મસ્જિદમાં આવીને ખુદા તાલાને બંદગી કરીને કહે કે તમે મને પુત્ર આપો. આજ ડોસા તાઈ મસ્જિદમાં આવા એ દરિયાખાનના ઘુમટ પાસેથી પસાર થયા અને એક નાના બાળકનું રુદન સાંભળ્યું. ડોસા તાઈને થયું કે અહીંયા આટલું નાનું બાળક ક્યાં રડે. આછા અજવાળામાં નજીક જઈને જોયું તો ખ્યાલ આવી ગયો કે કોઈ બાળકને છોડી ગયું છે. પરંતુ ડોસા તાઈને સેજે બાળક એટલું ગૌરવર્ણ, રૂપાળું, સુંદર, નાનું, નિર્દોષ, જોતા હેત થાય એવું. ડોસા તાઈને વિચાર થયો કે દીકરી હોય તો કોઈ ત્યાગ કરે, આ દીકરાનો ત્યાગ શા માટે કર્યો છે. પણ ડોસા તાઈને મનમાં એમ થયું કે આ કોઈનો ત્યાગ કરેલો કદાચ નહીં હોય, પણ આ એક મોટો ચમત્કાર છે કે હું ખુદાની પાસે માંગતો હતો કે મને પુત્ર આપો, તો આજ મને ખુદાએ આવી રીતે પુત્ર આપ્યો છે, નહીંતર આવા દેવના ચક્ર જેવો દીકરો અહીંયા ક્યાંથી હોય. એટલે ડોસા તાઈ ઉઠાવી લીધો, મસ્જિદમાં જઈને ખુદાને પગે લગાડી અને ઘરે આવ્યો. ખુશીના મારા પત્નીને કહ્યું કે જો ખુદા તાલાએ આપણને દીકરો આપ્યો. દોડતી પત્ની આવી, કથા જાણી, ખૂબ આનંદ થયો. કહ્યું કે બધું ભૂલી જાઓ, આપણને ખરેખર ખુદાએ જ આપ્યો છે ને, આપણો જ દીકરો છે, ખુદાએ આપ્યો છે. અને કેવું એના ચહેરા ઉપર ખુદાઈ નૂર છે, માટે આજથી આનું નામ નૂર તાઈ રાખો. નૂર એટલે તેજ, ખુદાઈ તેજ, તાઈ તો એની સરનેમ હતી, એટલે નૂર તાઈ નામ રાખ્યું. બાળકને હેત મળ્યું અને દંપતીને પુત્ર મળ્યો. આનંદમાં દિવસો જાય છે, થોડું ઘણું અક્ષર જ્ઞાન થયું હશે. એ ડોસા તાઈ આજીવિકા નિમિત્તે ફરતા રહેતા, તો વડોદરા જવાનું થયું. થોડું ત્યાં રોકાયા, ત્યાં શિક્ષણ થોડું થયું હશે, પણ ખાસ કરીને આમે મુસ્લિમ પરિવારોમાં થોડો સંગીતનો શોખ વધારે હોય છે, અને આ બાળકને સ્વાભાવિક સહેજે જ હતો. એટલે ડોસા તાઈને એમ હોય કે છોકરું ગાય બજાવે, વગાડે તો રાજા મહારાજાઓ રીજે, તો આપણું કામ થાય. એટલે વડોદરામાં એમને કોઈની પાસે સંગીતનું પણ શિક્ષણ અપાયું. બાળક સુંદર ગાતો થયો. એ જ્યારે ગીત, ભજન, ખુદાની બંદગી ગાતો હોય તો બધાને ખુદાનો અહેસાસ થાય. આવી રીતે ફરતા ફરતા અને દિવસો વ્યતીત થતા એમ કહેવાય છે, કથાઓ ભિન્ન છે, પણ હું એમાંથી તારવણી ને સારવણી કરીને કહું છું કે સૌરાષ્ટ્ર પ્રદેશમાં ડોસા તાઈને આવવાનું થયું હશે, સાથે આ નૂર તાઈ છે. હવે તો સમજણો થયો છે છોકરો. ત્યારે એમને આપણા સંતો ભગવાન સ્વામિનારાયણના સંતોનો એનો યોગ થયો. ડોસા તાય પણ મુમુક્ષુ બંદગી કરનારો માણસ છે, સાધુઓ ફકીરો અને મુસ્લિમો માને, સંતોની પાસે બેઠા હશે, વાતો સાંભળી ખૂબ સારું લાગ્યું. પણ બાળક તો સંતોને જોઈ જ રહે છે, જાણે કોઈ પૂર્વની કોઈ પ્રીત. એક બે દિવસનો જ આ જોગ હશે, પણ બાળકે હઠ લીધી કે મારે તો સંતો સાથે ફકીરો સાથે જવું છે. ડોસા તાએ કહ્યું કે એમ થોડું જ હોય, અને બેટા તને ખબર નથી આપણે મુસ્લિમ છીએ, એ હિન્દુ સંત ફકીર છે, એમાં આપણો કોઈ સમાવેશ ન થાય. આવી વાત કરવી એ મૂર્ખતા છે. પણ પ્રેમ કોઈ નાત જાત જોતું નથી. છોકરાએ હઠ લીધી, ડોસા તાઈ સમજાવીને તેને લઈ ગયા. સંતો ચાલી નીકળ્યા, પણ છોકરાના મનમાં સતત પેલા સાધુઓ, એમની સાંભળેલી વાતો, એમની આગળ ગાયેલા ભજન ગીત, અને ડોસા તાઈને પણ આ બધું સંતો યાદ આવે કે એવા સંતો એવા ફકીરો તો આપણે ક્યાંય જોયા નથી કે જેમની પાસે બેસવાથી આપણને ખુદાનો આભાસ થાય. કંઈક બાળકની હઠ અને કંઈક ડોસા તાઈની ભાવના, એટલે ગઢપુર આવ્યા છે. અને એ દાદાના દરબારમાં શ્રીજી મહારાજ બેઠા છે, સંતો ભક્તો છે, અને ત્યારે આ ડોસા તાઈ પોતાની સાથે પોતાનો દીકરો નૂર તાઈને લઈને આવ્યા. નૂર તાઈ આ બાળક એ તો આ બધું જોઈ જ રહે છે. શ્રીજી મહારાજને એમ નિરીક્ષા કરે છે, એકાદ દિવસ રોકાયા હશે. પિતાએ કહ્યું કે ચાલો જવું છે. નૂરતાએ કહે મારે નથી આવવું. અરે બેટા, આપણે ઘરે જવાનું છે. પણ નૂરતાએ એટલે બાળક એ તો દોડીને મહારાજના ચરણમાં જ બાજી પડ્યો કે મહારાજ, મારે તો તમારી પાસે જ પ્રભુ રહેવું છે. શ્રીજી મહારાજે ડોસા તાઈને કહ્યું કે આ બાળકને અહીંયા રહેવું છે તો રહેવા દો ને. અરે પ્રભુ, ગ્રહસ્થોને તો છોકરા વાલા હોય, એમ છોકરા શે છૂટે. શ્રીજી મહારાજે બહુ સરસ વાત કરી કે ડોસા તાઈ, વિચારો આ દીકરો તમારો છે કે ખુદાનો આપેલો છે. ડોસા તાઈ તો જોઈ જ રહ્યા, અરે પ્રભુ આપ અંતર્યામી છો, શું તમે કહો છો, વિચારો. તમે ખુદાની બંદગી કરતા હતા અને તમને દરિયાખાનના ઘુમટથી ખુદાએ તમને પુત્ર આપ્યો ને. હા મહારાજ, આ પુત્ર મને એ રીતે ખુદાએ આપ્યો છે. પણ મહારાજ, મને તો એવું લાગે છે કે આપ જ ખુદા છો, કે જે મારી જન્મ જન્મની જાણો છો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે તો ડોસા તાઈ, ખુદાએ આપ્યો છે તો ખુદાને આપી દો ને. પછી એક શબ્દ બોલી શક્યા નહીં. એક વાત તો છે, મુસ્લિમોને ખુદા પ્રત્યે જે વિશ્વાસ હોય છે એ આપણને સંપાદન કરતા કદાચ બહુ વાર લાગી. અને ફકીરોમાં પણ મુસલમાનોને બહુ આદર હોય છે. હિન્દુ સાધુઓને હિન્દુઓ દુકાન ઉપર છેતરતા લગભગ મળે, આપણા અનુભવ હોય છે. હિન્દુઓ હિન્દુ સાધુઓને છેતરે ખરા દુકાન ઉપર, પણ મોટે ભાગે મુસલમાનો સાધુ ફકીરોને નહીં છેતરે. ઘણા એવા દેખાય આપણે. ડોસાતાએ કહ્યું કે તો પ્રભુ આ બાળક તમને સોંપો. મહારાજની પાસે નૂરતાઈ રહ્યા. ડોસાતાએ ભાવથી વિદાય લઈને પોતાને પંથે પડ્યા. દિવસો જાય છે. શ્રીજીની સાથે પેલા નૂર થાયને ગાઢ હેત બંધાતું ગયું છે. બાળક તો કશું બોલતા નથી, એને તો ત્યાં રહેવા મળ્યું એટલે બહુ થયું. પણ શ્રીજી મહારાજને ઈચ્છા છે કે મારે આને સાધુ કરવા છે. પણ હવે મુસલમાન એને ત્યાં ઉછર્યા હોય, ઉછેર ત્યાં હોય તો વેશભૂષા પણ મુસ્લિમ હોય. એ જૂનો જમાનો કેવી રીતે ઠીક પડે? પાર્ષદ રહી શકે, કેસર મિયા, શેખ મિયા, ઘણા એવા હોય, પણ ભગવી કંથામાં મુસ્લિમાનને ત્યાં ઉછરેલ બાળક અને મુસ્લિમ સંસ્કારથી જ ઉછેર પામેલું બાળક, એને આ બધી સંત પંક્તિમાં ભેળવવું એ કેટલું બધું કઠણ પડે. અને એ જમાને 200 વર્ષ પહેલાંની વાત છે, આજે ન ભેળવી શકો. આજે હજી દીક્ષાવિધિમાં ભેદ છે, અમુક જ્ઞાતિને અપાય છે, અમુક નથી અપાતી. અપાઈ હોય એવાને પણ જો ચૂકે કોઈ પંક્તિમાં બેસવા આજે નથી દેતા, એવું બધું હોય છે. એ હિન્દુઓની જ્ઞાતિઓ હોવા છતાંય આજે આ છે, તો આ તો હિન્દુ અને મુસ્લિમની વાત છે. ભગવાન શ્રીહરિ પોતે સ્વયં નારાયણ હોવા છતાં અને એમને જ સર્વોપરી માનીને ભજનારા એ પરમહંસો સામે બેઠા હોવા છતાં શ્રીજી મહારાજે સંતોની સભામાં કહ્યું કે અમારે ઈચ્છા છે કે આ નૂર તાઈને અમારે દીક્ષા આપવી છે. સંતો એકબીજા એકબીજા સામું જોવે, કોઈ બોલે નહીં. શ્રીજી મહારાજ તો આમ પગ ઉપર પગ ચડાવીને ફૂલ સૂંઘે રાખે, આમ જોઈ રાખે. કોઈએ પછી હિંમત કરીને બીજાના મનોજગતને જણાવતા એમ કહ્યું કે મહારાજ, એવું લાગે છે સંતોને કે ભોજનની પંક્તિમાં શું કરવું. મહારાજ કે તમારે સાથે ભોજનમાં બેસે એ જ તકલીફ છે ને? તો કે એવું વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે આવું થોડું સંતોને હોય. શ્રીજી મહારાજે કહ્યું કે એ પંક્તિમાંથી જુદા બેસશે, તમારી સાથે જમવા નહીં બેસે, તો તમને કંઈ વાંધો છે? હવે શું બોલે? કોઈ કશું બોલ્યું નહીં, મૌન રહેવું એ પણ સંમતિ હોય, એટલે એવું લાગ્યું કે એવું કરો તો કોઈને વાંધો નથી. એવો કહેવાનો એવો પણ ઈરાદો નથી કે બધા સંતોમાં એવા હશે કે જે મહારાજની વાત નહીં સ્વીકારતા હોય, એવું નથી. પણ કોઈક હોય તો આ તો સર્વસંમતિની વાત છે, બહુમતીની વાત નથી. કોઈને મન દુઃખ ના રહેવું જોઈએ. અને પંક્તિમાં જુદા બેસ છે એની જમવાની વ્યવસ્થા અમે કરાવશું, એની ભિક્ષાની વ્યવસ્થા અમે કરશું, કેટલી કૃપા કહેવાય એમ. હે, પણ અમે એમને સાધુ કરીશું, અમે એને સાધુ કરીશું, એવો જે સત્તાવાહી અવાજ છે એ બધાને ઠારી નાખે. અને મહારાજે એ જ વખતે એમને દીક્ષા આપી અને નિજ બોધાનંદ નામ પાડ્યું. સંતોની સાથે એમના સંસ્કૃત અભ્યાસની પણ વ્યવસ્થા મહારાજે ગોઠવી. લીડરના અનેક ગુણ છે, લીડરશિપ આપણે જોકે એવું ક્યારે વિચાર્યું જ નથી સહજાનંદ સ્વામી એઝ અ લીડર, પણ એ લીડરશિપના ગુણ વગર આ બધું શક્ય નથી. અભ્યાસ થાય છે, ભક્તિ માર્ગના પંથની બધી ગતિવિધિઓને જાણે છે, દિવસો જાય છે. સભા બેઠી હોય અને એ હવે નિજ બોધાનંદ કીર્તનો ગાય છે, એ બ્રહ્માનંદ સ્વામીના ગાય, મુક્તાનંદ સ્વામીના ગાય, શ્રીજી મહારાજે એક દિવસ કહ્યું કે નિજ બોધાનંદ તમે કીર્તન બનાવો ને, તો કે મહારાજ મને એટલું બધું ફાવતું નથી કારણ કે હું પિંગળ ભણ્યો નથી. ગાયન વિદ્યા શીખ્યો છું પણ કવિ વિદ્યા હું શીખ્યો નથી. શ્રીજી મહારાજ કે તમારે ભણવાની શું જરૂર છે, અમે કહીએ છીએ ને. ભલે મહારાજ. અને નિજબોધાનંદ સ્વામીએ કાવ્યો રચનાઓ શરૂ કરી. ફૂલ અને હિંડોરે ઝુલત ઘનશ્યામ, આવા બધા પદ એ વખતે એ ફાગણના મહિનાઓ હશે. પોતાના રચેલા ગાવાનો સંકોચ પણ થતો હશે, એટલે મહારાજ એક વખત કહ્યું કે જુઓ નિજબોધાનંદ, મુક્તાનંદ સ્વામી છે ને એના ગાયેલા એ ગાય, આપણા રચેલા આપણે ગાય, એના રચેલા એ ગાય, આપણા રચેલા આપણે ગાય. ભલે મહારાજ. હવે કીર્તનો ગવાતા હોય, નામાચરણમાં આવતું હોય, નિજ બોધા આનંદના પ્યારા વદન દેખાડો વાલા, ખૂબ સારું ગાય, ખૂબ સારા ભાવ. પણ એક વખત શ્રીજી મહારાજે કહ્યું કે સ્વામી તમારા કીર્તનમાં તમારું નામ લાંબુ પડે છે. કીર્તનો સાંભળવા અને સમજવા એ બંને વચ્ચે અંતર છે. સહજાનંદ સ્વામી એઝ અ લીડર આ કળાઓ અમથી પોષાઈ ન હોય. આજે પણ હસમુખ પાટડીયા આપણી આગળ આ કાતા હોય તો આપણને એમ થાય કે આ બધું મૂકો ને સાજા રે રે ગા ગા પાપા મામા દે દે, શું કરે છે આપણને એમ લાગે ગા 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 પાપા ગપાવ ગવા ગપા ગપા મારી માં. પણ એ જે સંતો ગાયન કરતા ત્યારે શ્રીજી મહારાજ દાદ દેતા અચ્છી તાન ગાઓ ઓર તરજ બજાવો, એ સમજ્યા વગર થતું છે. પ્રેરણાનો સ્ત્રોત સામે હોય ત્યારે આ બધું ફૂટતું હોય છે. કીર્તનની પંક્તિઓમાં નામાચરણમાં તમારું નામ લાંબુ લાગે છે અને તમારી વૃત્તિ પ્રેમની વૃત્તિ છે, માટે જેમ મુક્તાનંદ જેમ બ્રહ્માનંદ એમ આજથી તમારું નામ પ્રેમાનંદ રાખો. વળી એ પ્રેમાનંદના નામાચરણ સાથે કીર્તનો રચાય છે, ગવાય છે, પણ પ્રેમની એવી પરાકાષ્ઠાઓ કીર્તનમાં હોય કે શ્રીજી મહારાજ સાંભળતા સાંભળતા ગોઠણિયા ભર થઈ જાય. એમાં એમણે નવું નામ આપ્યું કે તમે પ્રેમાનંદ, એટલું જ નહીં તમે આજથી મારા સખી છો, માટે તમારું બીજું નામ પ્રેમ સખી છે, માટે પ્રેમ સખીથી પણ કીર્તનો રચજો. પુરુષના દેહે સખી ભાવ એ નંદ સંતોમાં એક પ્રેમ સખીમાં છે. આટલો સખી ભાવ બીજામાં પાંગર્યો હોય એવું જાણમાં નથી. હજી એઝ અ સહજાનંદ સ્વામી, એઝ અ લીડર, એક દિવસ પ્રેમાનંદ સ્વામીને કહ્યું, સ્વામી હજી તમે ઓર સંગીત નિખારો, શું કરું મહારાજ, અમે વ્યવસ્થા કરીએ છીએ. છેક બુરાનપુર પ્રેમાનંદ સ્વામીને સંગીતની તાલીમ લેવા માટે વૈરાગી સાધુઓનો અખાડામાં મોકલ્યા અને પ્રેમાનંદ સ્વામીએ ત્યાં સંગીતની તાલીમ લીધી. શું ઘડતર હશે તમે જુઓ. હે, આપણે આ કહી ના શકીએ, આપણને થોડું દુઃખ થાય, પણ એ સહજાનંદ સ્વામી જે જે બધા કલાના પોષક હતા અને એમણે જે જે દ્રષ્ટિથી જે આખો વ્યાપ કર્યો હતો, ખરેખર એને ખભો દેવાની જરૂર હતી, પણ એ કદાચ ખભો ઓછો પડ્યો હશે, જેથી ધીમે ધીમે કલાઓ વિલીન થતી ગઈ. નહીતર આજે સહજાનંદ સ્વામીને ત્યાં સ્વામિનારાયણ ઘરાણાની સંગીત વિદ્યાલય હોવી જોઈએ. એ સંગીતકારો નથી, એટલા માટે આ પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ બ્રહ્માનંદ સ્વામી એ બધાના પદો વહેતા નથી થયા ને, કારણ કે સંગીતની શિક્ષામાં જ એની બંદિશો બનીને જો શીખવાતું હોય તો સ્વાભાવિક એનો પ્રચાર થવાનો છે. કોઈ કવિઓ કીર્તન રચી નાખે ને, એનાથી એ કવિ ક્યારે પ્રસિદ્ધ નથી થતો. એવા તો કદાચ કેટલાય કવિઓના લખાયેલા ગ્રંથો પૃથ્વીના પેટાળમાં સડી ગયા છે, પરંતુ જે કવિની કવિતાઓને ગાનારો કોઈ પંખી મળી જાય ત્યારે એ દેશના સીમાડાઓ સાગરોને ઓળંગીને એ કવિતાઓ વહેતી થઈ જાય. કઈ કાગબાપુ આ જાણતા હતા, હવે એ રચતા હતા એના મજેદાર ગામડામાં, તો કોણ ભોજોભાઈ એને ગાવાનું છે? પણ કવિ કાગબાપુએ વિચાર કર્યો કે આ ગામડે ગામડે રખડતા જે ચારણ લોકો છે, એમાં જે ગવૈયા લોકો છે, ભાટ લોકો છે, ભવાઈ કરનારા છે, એમને જો આ પકડાયું હોય તો એનો વ્યાપ થાય. અને કવિ કાગબાપુ આ બધાને આપે કાવ્યો અને એ લોકો ગામડે ગામડે જાય ને એવી બધી રચનાઓ હોય અને પછી ગાય, એનાથી કાગબાપુનો પ્રચાર થાય. એમ આપણે આ સંગીત, એ સંગીતકારોની ખોટ, વિદ્વાનોની ખોટ, ઘણીવાર આપણને આમ થાય કે આ આપણે ત્યાં વિદ્વાનો ક્યાં છે, બધાને શોર્ટકટ લઈને કથાકાર થઈ જવું છે, પણ તલસ્પર્શી વિદવત્તા પ્રાપ્ત કરવાનું અને ભણાવવાનું પણ આજે કોઈને ધૈર્ય નથી. અને ભણનારા પણ કદાચ આપણા પુણ્ય ઓછા આવે છે. આમાં તો આ વિદ્યાની પાછળ તો બધું સમર્પણ કરવું પડે ત્યારે વિદ્યા હાંસલ થાય છે, પણ આવા વિદ્વાનોથી જ શાસ્ત્રો અને સંપ્રદાયના સિદ્ધાંતોનું પોષણ થતું હોય છે. હશે ખેર, એ તો ઘણું બધું કરવા જેવું હોય છે, પણ હવે આપણે કરવું નહીં ને પછી શું ચિંતા. પણ મને એમ થાય કે મને આ મરતા દમ સુધી એક મનમાં જે ખટકો રહી જાય તે આ કે મને સંસ્કૃત ભણાવ્યું કેમ નહીં. એ વગર શાસ્ત્ર એનો રસ ઓછો જ નિષ્પન્ન થાય છે. એ શાસ્ત્રમાં આપણે તો શું છે કે બધા શાસ્ત્રોની વિહંગાવલોકન કરીને આપણે તો સહજાનંદ સ્વામીની જે વાત છે એને જગતના ચોકમાં મૂકવાની અભિપ્સા હોય, પણ થોડું આ ઓછું પડે. એટલે ત્યાં બુરાનપુર સંગીત શિક્ષા લીધી, પાછા ફર્યા. શ્રીજી મહારાજ વળી ક્યારેક તો એમને બધું જ ગાવા બજાવવાનું, કીર્તન રચના બધું છોડાવી દે અને ગેલાને કાંઠે જઈને કેવળ શ્રીજી મહારાજનું ધ્યાન ભજનમાં એમને નિયમ આપે. અને પ્રેમાનંદ સ્વામી, આ હાથના કાંડા કાપી નાખવા જેવી વાત છે, સંગીતકારને સંગીત છોડાવો, પણ છતાંય બસ એ બધું મૂકીને ભજે, વળી પાછા આવે ને વળી ગાય. પણ સહજાનંદ સ્વામી અક્ષર ઓરડીમાં પોઢ્યા હોય, સૂરજ ધીમે ધીમે ક્ષિતિજમાં આવતો હોય એમાં સહજાનંદ સ્વામીનું પ્રભાત નહોતું થતું, પરંતુ અક્ષર ઓરડીના દ્વાર આગળ આવીને પ્રેમાનંદ સ્વામી સારંગી લઈને વગાડે ત્યારે એ પ્રભાતીરા ગાય, આવો જ્યું બિરાજો કાના મોરે ઘેર આવો. અને સહજાનંદ સ્વામી ઉઠતા, તે ત્યાં સુધી તમે જુઓ ને, સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ તિરોધ્યાન થયા, અગ્નિસંસ્કાર થઈ ગયો છે, નજરે જોયું છે, બીજો દિવસ એકાદશીનો છે અને પ્રેમાનંદ સ્વામી તો ભૂલી ગયા છે કે આ અગ્નિસંસ્કાર થઈ ગયો છે. સવારના તો વહેલા આવીને પાછા એ જ અક્ષર ઓરડીમાં પાછો સારંગી લઈને ગાય છે, જાગો ગીરધારી ભોર ભયો પ્યારે. કેટલું હશે આ, શું હશે એ, દુનિયા કઈ હશે. કોઈએ આવી રીતે કલાક ગાન પછી કોઈએ કહ્યું કે સ્વામી ધીરજ ધરો, અક્ષર ઓરડીના દ્વાર નહીં ખુલે. કેમ, ભૂલી ગયા? શું, કાલ તો મહારાજે તિરોધ્યાન લીલા કરી. હા, અને બેભાન થઈને ઢળી પડે. આ કથા એ પ્રેમાનંદ સ્વામી, ઘણી બધી એમની એ પછીની કથાઓ છે, પણ એમાં તો આપણે જવાની જરૂર આજે નથી. હવે જે આપણે ટ્રેક ઉપર જવું છે ત્યાં એક વાત તમને ભેદની કહું કે દીક્ષા લેવાની જે વાત આવી ત્યારે બે વાત સમાજમાં આવતી હોય છે, કે એક કે એ પ્રેમાનંદ સ્વામી નાના હતા ત્યારથી જ પછી વૈરાગ્યો સાધુની સાથે ફરતા હતા અને જ્ઞાનાનંદ સ્વામી વગેરેનો યોગ થયો અને પછી એમની પિતાથી ફરતા ફરતા શ્રીજી મહારાજ પાસે આવ્યા અને પછી એમને દીક્ષા આપીને સાધુ થયા. આ એક વાત, મોટે ભાગે આ કહેવાય છે. ત્યારે મેં આ રીતે વાત કરી છે કે ડોસાતાઈની સાથે જ હતા અને ગઢપુર આવ્યા છે અને પછી દીક્ષા આપી છે. આ બે કથા થઈ ને એમાં વિશ્વસનીયતાની દ્રષ્ટિએ કદાચ મેં કીધું એ મને મારું જ વિશ્વાસ લાગે એ રીતે નથી કહેતો, પણ એક કે વૈરાગીની સાથે જો ભળીને એ ફરતા હોય તો એક પહેલો પ્રશ્ન એ થાય કે એ બચપણથી એને ખબર જ નથી એના કોણ માતા પિતા છે, તો આ મુસ્લિમને ત્યાં ઉછર્યા છે એ ખબર કોણે કરી? અને વૈરાગીઓને જો ખબર હોય કે આ મુસ્લિમને ત્યાં ઉછરેલું બાળક છે તો એ સમાજ એને ભેળો રાખે નહીં. એટલે વૈરાગ્યની સાથે ત્યાં જો આવ્યા હોય અને પછી સંતો એમને લાવ્યા હોય તો દીક્ષા વખતે આવી માથાકૂટ થવાનો સંભવ નથી, કારણ કે આગલી હિસ્ટરીની કોઈને ખબર જ નથી. પણ આ મુસ્લિમ પાલક પિતા લઈને આવ્યા છે ત્યારથી જ છે કે આ છોકરો ભલે વાત કરી કે મને ખુદાએ આપ્યો છે, તજેલું બાળક છે, એ મેં પાળ્યું છે, બસ એટલે દીક્ષા મડચણ આવી ને. પેલી બાબતથી વધારે આવે નહીં, આમાં આવે. એટલે આ કથા આ રીતે હોય એ વધારે સંભવ છે. પણ એ સંતો એવા હતા કે જેમણે આવી કથા મળ્યા હોવા છતાં પણ સ્વયં પોતે પણ એ કથાને ભૂલવા માંગતા છે, એટલે બહુ લખાયું ન હોય. તો હવે મૂળ વાત કે એક પ્રસંગ એ લઈએ, મજાના છે એક બે. એટલે દાદા ખાચરને શ્રીજી મહારાજ પરણાવવા જાય છે, એ ભટવદર જતા હતા ત્યારે બારપટોળી ગામને પાદર થોડી વાર જાન વિરામ કર્યો બપોરે, ત્યારે દૂર એક વૃક્ષની નીચે બે ભરવાડના છોકરાઓ રાફડિયા ગીત ગાતા હતા. રાફડિયા એટલે રાફડા ઉપર બેસીને ગાય એને રાફડિયા કહેવાય. ભરવાડ લોકો ત્યાં બેઠા હોય, ઘેટા બકરા ચરાવતા હોય, ગાતા હોય. એમાં એ આ છોકરાઓ ગાતા હતા, એમાં એવું ગાતા હતા કે જાંબુડે જાયશ માલા, જાંબુડે જાશ મા, જાંબુડે જાશ માલા, એ જાંબુડે જાશ મા, જાંબુડે જાતો એલા, જાંબુડા ખાશ મા માંડણિયા. એવા સુરસ ઢાળમાં ગાય. મહારાજે પ્રેમાનંદ સ્વામીની સામે જોયું, પ્રેમાનંદ સ્વામી સમજી ગયા કે મહારાજને ઢાળ બહુ ગમ્યો છે. એ જ ક્ષણે પ્રેમાનંદ સ્વામી ઉપાડ્યું, સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું, સોનેરી મોળિયું ધરમ કુંવર, મોતીડે મોળિયું સુંદર, મોતીડે મોળિયું, મોતીડે મોળિયું રસિક સુંદર. સરસ મજાના ચાર પદ રચ્યા અને ગાયા. સહજાનંદ સ્વામી ખુશ થયા, વાહ પ્રેમ સખી, વાહ મારો પ્રેમાનંદ, વાહ. એ પ્રચલિત ગીતો કીર્તનો આપણે ગાઈએ છીએ. હવે જે બીજો પ્રસંગ બને છે તે ગઢપુરમાં, પ્રેમાનંદ સ્વામી વધારે વિશેષ ગઢપુર રહે છે, બીજી કોઈ પ્રવૃત્તિમાં જોડાયા હોય એવું બહુ જાણમાં નથી. અને શ્રીજી મહારાજે પ્રેમાનંદ સ્વામીને બહુ સાચવા હોય એ 101% વાત છે. આનાથી વધારે સાચવણીનું પ્રમાણ ક્યુ હોઈ શકે કે શ્રીજી મહારાજ સ્વધામ પધારવાની તૈયારી કરતા હોય અને એના આગલે દિવસે જીવવાને બોલાવે કે અમે હવે લીલા સંકેલવાના છીએ પણ એ કામ તમને સોંપીએ છીએ. બોલો ને મહારાજ, બોલો. તો કે ગોપીનાથજી મહારાજનો થાળ વેળો મોડો થાય તો જીવબા ચિંતા ના કરતા, પણ અમારા પ્રેમાનંદને જમાડીને પછી જમજો તમે. આથી બીજું તો શું હોઈ શકે એમ. અને જીવુબાઈએ નિભાવ્યું. પ્રેમાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી સ્વધામ પધાર્યા પછી 22 વર્ષ રહ્યા છે અને જીવુબા 30 વર્ષ રહ્યા છે. એ 22 વર્ષ એમણે કઈ રીતે કાઢ્યા છે એ તો એ જ જાણે. તો એ પ્રેમાનંદ સ્વામી ગઢપુરમાં છે, સંતો છે, સભા બેઠી છે, એ વખતે એક ભૂદેવ આવે છે, બ્રાહ્મણ, ઢીલી પોચી પાઘડી છે, ઢીલી પોચી ધોતી છે, અંગરખું પહેર્યું છે, માથે ખેસ નાખ્યો છે, ખભા ઉપર ખડ્યો છે, હાથમાં લાકડી છે, વૃદ્ધાવસ્થા છે. મહારાજના ભાવથી દર્શન કર્યા છે. સભાને ચારો બાજુ જોવે છે, મૂર્તિને જોવે છે, બેસે છે. શ્રીજી મહારાજ એઝ અ લીડર આગંતુકને પૂછે અને એની કલાનો આદર કરે. શ્રીજી મહારાજે પૂછ્યું, ભૂદેવ તમને કંઈ આવડે છે? મને એક વસ્તુ લાગી કે આ જ્યારે સંતો કંઈક ગાય છે ત્યારે તમારું માથું હલે છે. તમને ગાયનમાં રસ છે? અંતર્યામી હોવા છતાં આ રીતે વાત કરે છે કે મહારાજ, હા હું થોડું થોડું મારી શક્તિ પ્રમાણે હું ગાઉં છું, પણ હું માતાજીનો ઉપાસક છું એટલે માતાજીના ગરબાઓને એવું બધું હું ગાઉં છું. કંઈ વાંધો નહીં, તમે એમને સંભળાવો. આજે કોઈ માતાજીનો ગરબો સાંભળશે? હું અહીંયા અત્યારે જ ગાઉં તો તમે સાંભળશો? સહજાનંદ સ્વામી એઝ અ લીડર, જુઓ તમે માતાજીનો ગરબો ગાવ છો? ગાઓ, અમને સંભળાવો. ક્યાં આજનો રિજિડ સમાજ, રૂઢિચિસ્ત, જિદ્દી, અને ક્યાં એ દરિયાઓ દિલ સહજાનંદ સ્વામી? માતાજીનો ગરબો સંભળાવો ચાલો. અને એ વખતે જે સભામાં બેઠા હતા એ મારા તમારા જેવા નહોતા. કદાચ સહજાનંદ સ્વામી સિવાય બીજું કાનમાં કંઈ પડે ને તો ઉકળતું શિશુ રેડા સમાન વેદના થતી હશે, એવા હશે. આજના સમાજને તો સર્વોપરીને બાને આવા બધાનો હડસેલો મારે છે. ખાનગીમાં ફિલ્મના ગીત સાંભળે છે, ખાનગીમાં. એવા એ દંભીનો તો સમાજ. ગાઓ. અને એ ભૂદેવે માતાજીનો ગરબો ગાયો. ભાડી તારું મુખડું જોઈને આજ એ મરોડ મટ્યો આ ચંદનો રેલો. માડી તારું મુખડું જોવાને કાજ એ આવે છે કુંવર નંદનો રેલો. માડી તારા ગુણ સાગરનો પાર એ પામે નહીં શેષ જીરેલો. મહારાજ કે વાહ 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 વાહ. અને ગોરબાપા ખીલે. પણ એ ગરબો જેવો પૂરો થયો અને પ્રેમાનંદ સ્વામીને જીવ હાથ મારીએ, મહારાજ જે વાહકારો કરે છે એ આ ભૂદેવને તો કહે છે, પણ બીજો વાહકારો મને કહે છે કે તું બેઠો છો ને તને કઈ નથી થતું. એ પ્રેમાનંદ સ્વામીએ જાણે સાંધ્યું ત્યારે કઈ બોલ્યા નહીં. સભા વિરામ થઈ, રાત પડી ને પ્રેમાનંદ સ્વામીએ પદો રચ્યા એ જ ઢાળના. સહજાનંદ સ્વામી એઝ અ લીડર, ગુણ ગ્રાહકતા તમે જુઓ, જ્યાં 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 જે જે સારું લાગે એ એક્સેપ્ટ કરવા. આજે શું છે, મારું એટલું સારું, બાકી બધું સોનાનું હોય ને તો પિત્તળનું ને કથીરનું, એ જ છે ને. બીજા દિવસ થયો છે, સભા સજાઈ છે દોપહરની પછી. એ ભૂદેવ પણ બેઠા છે. મહારાજે પ્રેમાનંદ સ્વામીની સામે જોયું અને પ્રેમાનંદ સ્વામીએ સારંગી સજાવી અને ગઈકાલના ઢાળ ઉપર સહજાનંદ સ્વામી પરત્વે લખેલા ગીત કીર્તન એ ગાવાનું શરૂ કર્યું કે વંદુ સહજાનંદ રસ રૂપ અનોપમા સાર ને ને ભજતા છૂટે ફંદ હરે ભવ પારને રે લો. એ પ્રેમાનંદ સ્વામી એક પછી એક એક પછી એક પદ જેને ગાવો છે એ સામે છે. આવો ગેય વ્યક્તિ નહીં, આવો કોઈ ગાયક નહીં. સાધક અને સાધ્ય બે એક સાથે છે. એક પછી એક પદ ગવાય છે, સભા આખી સ્થિર થઈ છે. નવે રસ જાણે જે જે રસના જે જે વ્યક્તિ હોય એના પંડમાં ફૂર્યા હોય એવું વાતાવરણ. પણ પેલા ભૂદેવ પણ આમ જોયા રાખે ગાયકને.
નારાયણ નું નામ જ લેતા નારાયણ નું નામ જ લેતા વારે તેને તજરે